તારીખ 14/5/1997 ડાયરીના બોલ નંબર 624 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62
પરમ વિવેક થી વિચારવા યોગ્ય છે કે આ જીવ સ્વરૂપ ની સાવધાની છોડીને પરમાં સાવધાન થઈને પરિણમે છે. પોતાની સાવધાની છોડીને હું આત્મા છું એ સાવધાન છોડી દઈને પરમાં સાવધાન થઈને પરિણમે છે. પોતાપણાને કારણે પરમાં સાવધાની છે. ત્યાં અભિપ્રાય દુઃખી ન થવાનો એટલે કે સુખી થવાનો હોવા છતાં દુઃખ અનિવાર્ય છે. આકુ થશે સિદ્ધિ રીતે પરમા જે સાવધાની છે આકુ થશે સિદ્ધિ. આવી પરમા સાવધાની સ્વયં જ દુઃખરૂપ છે. તે કારણે દુઃખરૂપ છે. ભવિષ્યમાં તો કર્મ બંધા એ દુઃખનું કારણ છે જ, પણ અત્યારે પણ તત્કાળ પણ દુઃખરૂપ જ છે. અને ભાવિ દુઃખનું કારણ પણ છે. તેથી સુખી થવાતું જ નથી. પણ ભ્રમણાથી મિથ્યા પુરુષાર્થ થયા કરે છે, અથવા ભ્રમણાથી વિપરીત પુરુષાર્થ થયા કરે છે, અથવા એવો એક ખોટો અભિપ્રાય છે કે હું ધ્યાન નહીં રાખું, સાવધાની નહીં રાખું તો મને નુકસાન થશે. એ અભિપ્રાય પણ ખોટો છે. વિભાવના મૂળ બહુ ઊંડા નથી. બીજું વિભાવ છે એ મર્યાદિત ભાવ છે. એની સામે સ્વભાવ અમર્યાદિત ભાવ છે. કેવો? અમર્યાદિત ભાવ છે. અને સ્વભાવની શક્તિ પણ અમર્યાદિત છે. એટલે કઈ મૂંઝાવા જેવું નથી. ગાઢ હોય, ગાઢ છે માટે કાયમ ગાઢ રહેશે એ કોન્સેપ્ટ માને છે રહેવાનું. હા, પણ એ છોડી શકાય છે. અનિત્ય પદાર્થ ઉપર હંમેશા દ્રષ્ટિ રહે છે અને પોતે નિત્ય નિત્ય હોવાથી એને નિત્ય માની લે છે. જેમ કે અનુકૂળતા આવે તો એને એમ થશે જાણે કોઈ દી પ્રતિકૂળતા આવવાની જ નથી એમ સમજીને અનુકૂળતાનો રસ લે છે અથવા રાચે છે. પ્રતિકૂળતા આવે ત્યારે એને એમ થાય જાણે આ પ્રતિકૂળતા જવાની જ નથી. હવે શું થાય શું થશે પણ ઉદય તો એની સ્થિતિ લઈને જ આવે છે. સ્થિતિ પૂરી થઈ કે ફેરફાર થઈ જવાનો. એવી જ રીતે આમાં પણ જે સાવધાની છે એ મિથ્યા અભિપ્રાય છે. વિપરીતતા છે આમાં. તેથી તેવા વ્યર્થ પરિણામ, એ પરિણામની વ્યર્થતા, એ બાજુના પુરુષાર્થની વ્યર્થતા અને એનાથી થતા નુકસાનની અનર્થતાના દંડ, અનર્થતાનો દંડ, અનર્થપણો, એ બધું વિચારીને જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને સંભાવે, સાક્ષી ભાવે, પોતાનું ભિન્નપણું વિચારીને, જ્ઞાનનિષ્ઠ થઈને, પોતાની જાતને સંભાળીને, નિજ પરિણામના પુરુષાર્થમાં રહેવું તે પરમ વિવેક છે. એ ગાઢતા કેવી રીતે તૂટી જાય છે એ પ્રશ્ન ઉભો થાય. અહીંયા બહુ ગાઢ થઈ ગયું હોય એટલે સહજ પરમાં સાવધાની થઈ જતી હોય તો એ પ્રગાઢતા કેવી રીતે તૂટે, કે આટલી સમજણથી તૂટે, કે એક તો એ વ્યર્થ છે. વ્યર્થ એટલા માટે છે કે સાવધાનીથી કોઈ ફેર થવાનો છે એ વાતમાં કાંઈ માલ નથી. સાવધાની રાખવા વાળા કાંઈ ખોવાઈ ગયા. અમે જે બજારમાં બેસતા હતા એ બજારની અંદર એક પેઢીના માણસો એવા હતા, કામ કરનારા દરેક હોશિયાર, છોકરા હોશિયાર અને બાપ હોશિયાર અને છોકરાના છોકરા હોશિયાર બધા. એના માટે એમ કહેવાય કે મોરના ઊંડાને ચિતરવા ન પડે એવી કહેવત હતી એને પેઢીના કામ કરનારા માણસો માટે. બધા હોશિયાર ચગ માણસો, પણ ઊંચા આવે જ નહીં ને. હિન્દુસ્તાનમાંથી ગમે ત્યાંથી માલ લઈ આવે, નીચામાં નીચી પડતરનો માલ લઈ આવે, નવી આઈટમ લઈ આવે, બધું ઘણું કરી લે. વેચવા જાય ત્યાં ધબડકો હોય અને કાંઈ કાંઈક થોડું કમાડાય, એમાં એક ફટકો આવે ઉતારી જાય, ક્યાંક કમાઈ ગયા હોય એમાં એક એક આઈટમમાં પછાવ કરે. બહુ જોરથી વેપાર હોશિયાર હોય એટલે ઉછળી ઉછળીને કરે, ફટકો આવે તો બધું ચોપટ. પછી એમ કે અમારે ગયા આમાં એટલે સાવધાની ને હોશિયારી એમાં કામ આવે છે એવું કઈ નથી. તેથી તેવા વ્યર્થ પરિણામની વ્યર્થતા, તે પ્રકારના ઉલટા પુરુષાર્થની વ્યર્થતા, તેની અનર્થતા, અનર્થતા એટલે નુકસાન, એ વગેરે જાણે સમજે એટલે મોડું પડી જાય. ગાઢ હોય તોય મોડું પડી જાય. પછી અભિપ્રાય એ બનાવી નાખવો જોઈએ કે પૂર્વકર્મ છે એ અનુક્રમે ઉદયમાં આવે છે, કોઈ વાર શુભ કોઈ વાર અશુભ, એટલે કોઈ વાર અનુકૂળતા હોય કોઈ વાર બારમાં પ્રતિકૂળતા હોય, જે આવે આવવા દો, એના ક્રમે જે આવતા હોય એને આવવા દો. આપણે એને પ્રયોગનું સાધન બનાવવું છે. મુનિઓને કર્મ ઓછા થઈ ગયા છે, તો ઉદ્રના કરીને ખપાવે છે. તપશ્ચર્યાનો ઉપવાસ શું છે? ઉદ્રના છે, પણ એ સંભાવમાં રહીએ છે. એટલે ઉદ્રના કરીને ઉદ્રનાનો પ્રયોગ કરવો પડે છે. ત્યાં તો અશુભ ભાવ, અશુભ પ્રતિકૂળતાઓ, અશુભને લઈને સામેથી આવે છે. ઉદ્રના કરવી પડતી નથી, પ્રયોગનું સાધન ગોતવા જવું પડતું નથી, વિચારવું નથી પડતું કે આવો પ્રયોગ કરવા માટે હાજર થાય છે. પૂર્વ કર્મનો ઉદય સમભાવે સાક્ષી ભાવે રહેવું, પણ જે ઉદય છે એનાથી પોતાનું ભિન્નપણું કરવું, આત્મામાં સ્વરૂપમાં જ્ઞાન નિષ્ઠ થઈને રહેવું અસ્તિત્વ એવી વાત છે. એ પ્રકારે પોતાના નિજ સ્વરૂપના પરિણામના પુરુષાર્થમાં રહેવું, તે પરમ વિવેક છે. એ ઉદય કાળે પરમ વિવેક છે. અને તેમ વર્તતા કદાચ પ્રારબ્ધની કઠણાઈ ઊભી થાય એટલે સાવધાની ન રાખે, અને વાત બગડી, પરિસ્થિતિ બગડી, તો એ સાવધાની નથી રાખી એટલે નહીં, પણ પ્રારબ્ધની કઠણાઈ છે. સાવધાની રાખી હોય તો એમ જ થવાનું. પણ તેમ કરવા જતા કદાચ પ્રારબ્ધની કઠણાઈ ઊભી થાય તો તે ખરેખર કઠણાઈ નથી, તો તે ખરેખર કઠણાઈ નથી. એને કઠણાઈ નહીં રહીએ, પાછી કેવી રીતે નહીં રહીએ? કે પારમાર્થિક લાભનો પ્રયોગ કરવાથી, પારમાર્થિક લાભનું એક સુંદર અને સ્વચ્છ નિમિત્ત બની રહેશે. એ પ્રતિકૂળતા વખતે જે પોતે પ્રયોગ કરશે એ બહુ સરસ નિમિત્ત પડશે. એ નિમિત્તનું સ્વાગત કરવું, એવા નિમિત્તનું પરમ વિવેકથી સ્વાગત કરવું, આનંદથી સ્વાગત કરવું, સંભાવથી સ્વાગત કરવું. તને દુઃખ તો થતું નથી, પછી શું પછી શું વાંધો છે? અને જે સર્પનું ઝેર ન ચડે એની સાથે તો ખેલ ખેલે તો શું વાંધો છે? રમત રમત શું વાંધો છે? કેમ કે તું ઝેર તો ઉતારી નાખ્યું છે, નીકળી ઝેરની કોથળી નીકળી ગઈ છે. જેનું પરમ વિવેક, પરમ વિવેકથી આનંદથી અને સંભાવથી સ્વાગત કરવા, એ તો ક્યારનો અગાઉથી ઊભો છે, ઇન એડવાન્સ તૈયારી કરીને ઊભો છે, પછી હું વાંધો. એ સરસ લાઈન છે. તેથી એ જીવ જરા પણ ક્ષોભ વિના, એટલે કે જરા પણ ખચકાયા વિના કે અચકાયા વિના, તું સર્વ ઉદયથી ઉદાસીન ઉપેક્ષિત થઈ અને સ્વરૂપના ઉદ્યમમાં પૂરી શક્તિથી લાગી જાય, કાંઈ ચિંતા કર્યા વિના, તારી ચિંતા તારા વર્તમાન પુરુષાર્થ ના સમય ને ખાઈ જાય. વર્તમાન સમય તારો પુરુષાર્થ નો સમય છે, એ ચિંતા ખાઈ જાય છે. ચિંતા ને તો તું ખલાસ કરી નાખ, દૂરથી નજીક ન આવે. પરિચય વાળાને એમ લાગવું જોઈએ કે આને ચિંતા કરવાનો સ્વભાવ જ નથી, આ બે ફેકરો માણસ છે, કોઈ વાતની ચિંતા જ નહીં ને. કેમ કે ઉદય તો એના ક્રમે એના કર્મ પૂર્વકર્મ અનુસાર આવવાનો છે. એમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનું હાલતો નથી, કોઈનું ચાલતો નથી. એ તો બધા સમર્થ છે. ઇન્દ્ર પુનશાળી છે, નરેન્દ્ર ચક્રવર્તી પુનશાળી છે, અને જીનેન્દ્ર પણ સામર્થ વાળા છે. પરદ્રવ્યમાં કોઈનું ચાલે એટલે એમાં તો ઉદાસીન થઈને એની ચિંતા કર્યા વિના સ્વરૂપના ઉદ્યમમાં લાગી જા. જ્ઞાની પુરુષોએ તો મિથ્યાત્વ મોહની કરતા તમતમ પ્રભા અને રવરવ નરકને સંમત કર્યા છે. આવા મિથ્યાત્વને કરતા તે પ્રતિકૂળતામાં છેલ્લી હદની પ્રતિકૂળતા આવે તો ભલે આવે, પણ મિથ્યાત્વ સેવું નથી. એટલે સાવધાનીથી હું સુખી થાવ, સાવધાનીથી મને લાભ થાય, એ મિથ્યાત્વ જોઈએ જ નહીં. ભલે પ્રતિકૂળતામાં છેલ્લી હદની પ્રતિકૂળતા આવે એનું સ્વાગત કરવા હું અગાઉથી તૈયાર છું. ટોન સારો આવી ગયો છે, અગાઉથી હું તો તૈયાર છું. આવો, જે આવવું હોય જેને આવવું હોય આવી જા. ભાઈ હતા વકીલ હતા, એની છાપરી બહુ બધાનો સામનો કરવા માટે બહુ જબરા છે. એકચ્યુઅલી એ વાતા જ નહીં, એ પોતે બીકોણ જ હતા. નજીકનો પરિચય થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ માણસ લોકો ગણે છે એવો વાઘ નથી. આનું કાળજું પણ શિયાળનું જ છે. બીજું તમારી છાપ તો આવે છે, તો કે સાચી વાત કહું, ખોટો બહારનો ફૂંફાડો રાખું છું, અંદર તો હું ડરતો હોઉં છું. પણ એ ફૂંફાડો મારવામાં મને ફાયદો શું થઈ ગયો છે, એથી મારી ટેક્ટિક છે કે 10 માંથી 8 વારે લડવું નથી પડતું. બે માંથી એક જણ પછી બે રહ્યા, બે માંથી એક જણ કોમ્પ્રોમાઇઝ કરી લઉં છું મારી મારા ડરથી. એકાદારે લડવું પડે તો ક્યારેક લડી લઉં છું. કેટલો બધો ફેર પડી ગયો. આપણું તો બુદ્ધિવાળા કામ કરી લઈએ છે. શું તાત્પર્ય એ છે કે ભાઈ તો ખોટો છે. જો તમારામાં હિંમત હોય તો મોટા ભાગના શરતો ઝેર ઉતારીને જ આવે છે તમારી સામે. સમજી લેવું બધું બધા ઝેર શરતો ચડવાનું નથી તમને, તમારી હિંમત નો સવાલ છે. માણસ હિંમત હારી જાય છે એની ભૂલ છે. ક્યારે હિંમત હારવાની જરૂર નથી, કોઈ પણ બાબતમાં ક્યારે હિંમત હારવાની જરૂર નથી. મેવો ઉદય આવે નહીં, નાની પુરુષોએ તો તમતમ પ્રભા અને રૌરવ નરક ને સંમત કર્યા છે, મિથ્યાત્વ મોહની ને સંમત નથી કર્યો. તો તારે પરમાર્થની પ્રાપ્તિ કરાવનારી કઠણાઈ કેવી કઠણાઈ છે? તમે પરમાર્થની પ્રાપ્તિ કરાવનારી એવી કઠણાઈ છે. એ કઠણાઈને સંમત કરવા માટે જરા પણ મૂંઝાવા જેવું છે શું? કારણ કે મૂંઝાવા જેવું છે જ નહીં, તમે તો લાભનું કારણ છો. અનુકૂળતા આવે એની તો ચિંતા છે નહીં, એક જ સાઈડ ની ચિંતા છે પ્રતિકૂળતા ની. આ તો બે હાથમાં લાડવો થઈ ગયો. ક્યાંય ચિંતા કરવા જેવું છે? પ્રતિકૂળતા પરમાત્મા પ્રાપ્તિ કરાવશે એની રીત આપણે શીખી લેવાની. નવાઈની વાત એ છે, ઘણા વર્ષો સુધી સત્સંગ કરનારા એમ કે જરાક આવો ઉદય આવ્યો ને એટલે અમારા પરિણામ આમ થઈ ગયા. અત્યારે તો કર્યું હું પણ પ્રતિકૂળતા તો તમે તારે સાધન બનાવવાનું છે. એ સાધન બનાવવાના બદલે નીકળી જવું એથી બિકણ નું કામ નથી. બિકણ માને ડરપો પણ ડરપો કા ઇધર કામ નહીં હૈ ઉસકો ચલે જાના નહીં રહેના. ડરપો કોણ હોતે હૈ? બચ્ચે લોગ. બચ્ચે લોગ ડરપો હોતે હૈ, યા તો મહિલાએ ડરપો હોતી હૈ. અર જો ડરપો હોતે હૈ વો સમજ લેના એસે હી હૈ, ભલે પુરુષ હો તો ડરને કે ક્યાં વાત. અબ દૂસરી વાત, આત્મા કો ક્યા હોને વાલા હૈ, ક્યા હો જાયેગા બતાઈએ, ક્યા હો જાયેગા? हो सकता है कुछ? अरे खुद खुद खुशी करता है तो नहीं मरता है तो दूसरा तो कौन मारेगा? खुद खुशी मैंने आपघात वो तो आपघात करे तो मरतो नहीं, तो बीजे तो कौन मारवाना होता? આથી તો બીજી કોઈ મોટી પ્રતિકૂળતા આવતી નથી. પછી પછી શેનાથી ડર લાગે છે? ડરને ગુજરાતીમાં બીક કહે છે. બીક અને બીક લાગે એને બીકણ કહે છે. થોડું થોડું ગુજરાતી શીખી જાય પછી વાંધો નહીં. કેટલી હિંમત થી પડતો હશે અંદર દરિયો દોડી ને મોતી લઈ આવું જોઈએ. દરિયો જોઈને દરિયાનું કામ નથી, આટલું બધું પાણી, આટલું બધું પાણી આવે છે. તરતા આવડે ને પાણી ને હું પાણી ના ઊંડાણા ને તરતા આવડે ને હું લેવા દેવા, એમ તો ઉપર જ તરવાનું છે બસ. એને તો 6 ફૂટ ઊંડું હોય કે 6000 ફૂટ ઊંડું હોય બધું હરખું છે. तो 5 मिनट ही रही है। આવે છે આ શ્રી કૃષ્ણ માટે શ્લોક છે, મુકમ કરો તે વાચાલમ પંગુ લંગય તે ગિરમ, મુકમ એટલે મૂંગો, મૂંગાને જે બોલતો કરે છે અને જે પગે લંગડો છે એને પર્વત ચડાવી દે છે, પંગુ લંગય તે ગિરિમ, ગિરિમ એટલે પર્વત, પર્વત ઉપર એને ચડાવી દે છે, હુકમ કરો તે વાચાલમ પંગુ લંગય તે ગિરિમ, યત્કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ, એવી જેની કૃપા છે એવા પરમાનંદ સ્વરૂપ એવા માધવને હું વંદન કરું છું, શ્રી કૃષ્ણ માધવ એટલે શ્રી કૃષ્ણ જે છે, એ લોકો અમુક અમુક રચનાઓ બહુ સારી કરે છે, એમાં કૃષ્ણ ભક્તોએ તો હદ કરી છે, આમ તો બે યુગ પુરુષ થયા એ લોકોના સંપ્રદાયમાં ગણે છે એ લોકો, આમ તો એ બંને જૈન મહાત્માઓ થયા, રામચંદ્રજી તો સ્વર્ગમાં આપણે સીતાલીમાં બિરાજે છે અને શ્રી કૃષ્ણ ભાવિક તીર્થંકર છે, પણ એ જમાનાના યુગ પુરુષ તો થયા, તીર્થંકર નહોતા તો એ તે 63 લાખ પુરુષ હતા ને, એટલે યુગ પુરુષ થયા અને એમના સંપ્રદાયો જુદા ચાલવા માંડ્યા, એવા યુગ પુરુષ હતા કે જેના સંપ્રદાયો જુદા ચાલવા માંડ્યા, તીર્થંકર સિવાય બીજાનો સંપ્રદાય ન ચાલવો જોઈએ, આ તો જ્ઞાનીઓ હતા પણ એનો સંપ્રદાય જુદો ચાલવા માંડ્યો, એમ અત્યારે વિચારવાનું કે ગુરુદેવ જેવા યુગ પુરુષ થાય પણ સંપ્રદાય બીજો નહીં ચલાવવાનો, નહીતર પંથ બીજો પડી જશે આખો, એ ધ્યાન રાખવા જેવું છે, એટલે એમાં કૃષ્ણ ભક્તો ઘણા થયા અને એ લોકોએ ભક્તિ અસાધારણ કરી છે, મીરા નરસિંહ મહેતા જેવા માર્ગાનુસારી થયા એની અંદર બહુ ભક્તિ કરી છે, મોક્ષ તો મને એમ લાગતું હતું કે બહુ મોટી વાત છે, પણ આપની કૃપાથી એમ તો સહજ માત્રમાં મોક્ષ થાય એવી વાત લાગે છે, ગુરુદેવની ભક્તિ કરી છે એ તો આપનું નિમિત્ત જ આની અંદર આવું કરાવી શકે, એ ભાષામાં બહુ સરસ લખ્યું છે, જંગલના સિંહની ગર્જના ભયવાન બનાવે છે, ગુરુદેવની સિંહ ગર્જના છે નિર્ભય બનાવે છે, ભાષા અલંકાર કર્યો છે,